ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખપદ માટે શપથ લીધા ત્યારે અમેરિકા ફર્સ્ટ એવા શબ્દો વાપર્યા હતા અને ત્યારથી જ ઘણા બધા દેશોમાં તેની ઠેકડી ઉડાડતી પેરેડીઝ બની છે. નેધરલેન્ડ્સ અને સ્વિટ્ઝર્લેન્ડના અમુક કલાકારોએ એક ટીવી સ્ટેશને વિડીયો બહાર પાડ્યો કે અમેરિકા જો પહેલો હોય તો શું અમે બીજા નંબરે રહી શકીએ. તો વળી જર્મનીમાંથી એક વિડીયો ટ્રમ્પ અને હિટલરને સરખાવતો બહાર પાડવામાં આવ્યો હતો.
Great leader, so smart, great hair, great suit. Look at his suit. He made Germany great again. The media totally loved him, wrote only nice things about him. Great guy, total winner. His book, a bestseller. It's true. Steve Bannon absolutely loves him. Germany hosted two world wars in the last 100 years. They were the best world wars in the world, and we won both of them. Bigly. Anyone who says anything else is fake news.
યુરોપીય દેશોની પહેલ જોઈ મોરોક્કો, કઝાકસ્તાન, ચીન, ઈરાન, ઇરાક દરેક દેશમાંથી આવી પેરેડીઝ બહાર પડી છે.
Iran, Iraq, different countries, crazy, I know. That is what we are really afraid of, that you mix up the names and do something to us by mistake. In fact, that is how we believe we ended up on the travel ban list. You're sitting there in the middle of the night typing the executive order on your phone. You write Iraq, your phone says, do you mean Iran? Then you're confused, you write both, just in case, better safe than sorry.
પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના વિવાદાસ્પદ નિર્ણયો કોઈ હસી કાઢવાનો વિષય નથી. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાના વિવિધ દેશો સાથે નવા સમીકરણો બની રહ્યા છે. તેની સામે ઓસ્ટ્રેલિયાના ગ્રીન્સ પક્ષે ચિંતા વ્યક્ત કરી છે. કેટલાક રાજકારણીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે બે દેશ વચ્ચે જ્યારે મતભેદ થાય કે પછી આગળ વધીને યુદ્ધની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ઓસ્ટ્રેલિયા એક પક્ષને મદદ કરવા જાય છે તેના પ્રત્યાઘાત અહીં સ્થાનિક જનજીવન પર જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાના સૈનિકોને અન્ય દેશોમાં લડવા મોકલવાનો નિર્ણય આખરે લે છે કોણ અને એ નિર્ણય સુધી પહોંચવાની શું પ્રક્રિયા હોય છે?
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
અફઘાનિસ્તાન અને ઇરાક પર અમેરિકાએ હુમલો કર્યો ત્યારે ઓસ્ટ્રેલિયાના સૈનિકો પણ યુદ્ધમાં સામેલ થયા હતા. 2001થી શરૂ થયેલ આ યુદ્ધોમાં આજે 16 વર્ષ પછી પણ કેટલાક ઓસ્ટ્રેલિયન સૈનિકો અને અધિકારીઓ ઇરાક અને અફઘાનિસ્તાનમાં સેવાઓ બજાવી રહ્યા છે. અમેરિકાને પગલે ઓસ્ટ્રેલિયા સીરિયા સામેની લડતમાં પણ સામેલ છે. દરેક વખતે નિર્ણય માત્ર વડાપ્રધાન અને તેમના અંગત સલાહકારોએ લીધા છે. કેપ્ટન્સ કોલ, જેને ઓસ્ટ્રેલિયામાં લોકો કેપ્ટન્સ કોલ કહે છે. આજે જ્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિવિધ દેશો સાથે નવા સમીકરણો સ્થાપી રહ્યા છે ત્યારે ફરી એકવાર અમેરિકાની ઈચ્છાએ ઓસ્ટ્રેલિયા બીજા કોઈ યુદ્ધમાં ખેંચાઈ ન જાય તે માટે ગ્રીન્સ પક્ષે પ્રસ્તાવ મૂક્યો છે કે આવા નિર્ણયો સંસદમાંથી પસાર કરાવવાની ફરજ પડવી જોઈએ. ગ્રીન્સ પક્ષના સેનેટર સ્કોટ લડલમ,
The idea that on a phone call from a foreign president, a foreign head of state, a single call, the Australian executive, without any recourse to Parliament, without any real checks and balances, can deploy the ADF into harm's way. I would have thought that the horrific invasion of Iraq that absolutely tore that region apart, and that we still have Australian defence personnel and support personnel in Iraq and in Syria and in Afghanistan, off the back of these captains' calls to follow the United States government into harm's way.
1985માં તત્કાલીન ઓસ્ટ્રેલિયન ડેમોક્રેટ પક્ષે આવો જ એક ખરડો રજૂ કર્યો હતો પરંતુ પસાર નહોતા કરાવી શક્યા. ત્યારબાદ 2003માં અમેરિકાએ ઇરાક પર હુમલો કર્યો ત્યારે ફરી આ પ્રશ્ન ઉઠ્યો હતો કે ઓસ્ટ્રેલિયાના સૈનિકોએ તેમાં ભાગ લેવો કે નહીં એ નિર્ણય શું માત્ર વડાપ્રધાને લેવો. તેમણે સંસદની પરવાનગી લેવી જોઈએ એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ વડાપ્રધાન ટોની એબટના કાર્યકાળ દરમિયાન ફરીથી આ ચર્ચા થઈ જ્યારે યુક્રેનની સરહદમાં મલેશિયન એરલાઇનનું વિમાન તોડી પાડવામાં આવ્યું અને આંગળી રશિયા તરફ ઉઠી હતી. યુક્રેનની મદદે અમેરિકા જાય તો ઓસ્ટ્રેલિયા સાથે ન ઢસડાય તે વિષય પર ખાસ્સો વિવાદ થયો હતો. અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ દેશ કે નેતાથી નારાજ થઈ યુદ્ધ શરૂ કરવા જેવું પગલું લે તો ઓસ્ટ્રેલિયાએ તેમાં જોડાવું કે તેનાથી દૂર રહેવું, એ પ્રશ્ન ગ્રીન્સ પક્ષે ઉઠાવ્યો છે. આ વિષય પર અનેકવાર ચર્ચા થઈ ચૂકી છે તેથી લેબરના ડોન ફેરેલે જણાવ્યું કે વડાપ્રધાન અને તેમના અંગત સલાહકારો પાસે જે માહિતી હોય છે તે સંસદમાં રજૂ થઈ નથી શકતી, એટલે સંસદમાં તેના પર ચર્ચા કરવાનો કોઈ અર્થ જ નથી.
The government of the day must always retain the necessary flexibility to allow it to respond to threats to Australia's national security quickly and efficiently. To require a vote of Parliament or a proclamation from the Governor-General prior to deploying ADF personnel and assets would unnecessarily increase the risk to the operation and the personnel involved.
જાપાન, નેધરલેન્ડ્સ અને જર્મનીના સંવિધાનમાં એવી જોગવાઈ છે કે સંસદમાંથી પસાર કરાવ્યા પછી જ સૈન્યને યુદ્ધમાં મોકલી શકાય. પરંતુ ઓસ્ટ્રેલિયામાં આ જ મોડેલ કામ લાગે કે નહીં તે વિષયે રાજકારણીઓમાં મતભેદ છે. લેબરના ડોન ફેરેલની જેમ જ લિબરલ પક્ષના સેનેટર બેરી ઓસલિવન પણ ગ્રીન્સ પક્ષના પ્રસ્તાવ સાથે સંમત નથી. તેમનું માનવું છે કે કટોકટીના સમયમાં દેશના નેતાઓ પર ભરોસો રાખવો જોઈએ અને તેમને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં નિર્ણય લેવાની છૂટ મળવી જોઈએ.
So they say every Australian should have a say in this. So let's just run this around a minute. Our national security is under threat and they want us to come into this place and debate every single aspect of it, every single aspect of the decision, and they don't just want to make a contribution. They want to go back to every single Australian. They want to go back to their mob and get their input as to whether we should go over there, protect our national interests, security-wise, or take some rose petals and fling them in the air in the front of advancing troops. This would go on forever and ever and ever if the parliaments were involved in having to make a decision. We have good men and women, be they Labor, be they the Coalition, or in 100 years' time, perhaps, when the world has come to an end, the Australian Greens, in there making considered decisions.
ઓસ્ટ્રેલિયાના રાજકારણીઓમાં છેડાયેલ ચર્ચા છે કે ઓસ્ટ્રેલિયાના સૈનિકોને બીજા દેશની મદદ માટે યુદ્ધમાં મોકલવાનો નિર્ણય શું માત્ર વડાપ્રધાન અને તેમના અંગત સલાહકારો લે તે યોગ્ય છે કે તેને સંસદમાંથી પસાર કરાવવો જોઈએ.